માર્કની લખેલી સુવાર્તા અધ્યાય છ. ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા અને ઘણાએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે આ સઘળું તેમની પાસે ક્યાંથી, તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે, તેમના હાથથી આવા પરાક્રમો કેવી રીતે થાય છે, એ શું છે? શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહુદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહીં. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ, પોતાના સગા તથા પોતાના ઘર સિવાય બીજા ઠેકાણે માન વગરનો નથી. તેમણે થોડાક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહીં. તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામે ગામ તેઓ બોધ કરતા ફર્યા. 12 શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. તેઓને ફરમાવ્યું કે મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહીં, રોટલી નહીં, જોડી પણ નહીં, પોતાના કમરબંધમાં નાણાં પણ નહીં, પણ ચપ્પલ પહેરજો અને વધારાનું અંગરખું રાખશો નહીં. વળી તેમણે તેઓને કહ્યું કે જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. જ્યાં કહીં તેઓ તમારો આવકાર ન કરે અને તમારું ન સાંભળે તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતા તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો. તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યું કે પસ્તાવો કરો. તેઓએ ઘણા દુષ્ટ આત્માઓ કાઢ્યા, ઘણા માંદાઓને તેલ લગાવીને તેઓને સાજા કર્યા. હેરોદ રાજાએ તે વિશે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતા હતા કે યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઉઠ્યો છે અને તેનાથી આવા પરાક્રમી કામો કરાય છે. પણ બીજાઓએ કહ્યું કે તે એલિયા છે અને અન્ય કેટલાકે કહ્યું કે તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે. પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે એ તો યોહાન છે, જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૃત્યુમાંથી ઉઠ્યો છે. કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો, કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી. તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્નીને રાખવી તને ઉચિત નથી. એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી, કેમ કે હેરોદ યોહાનને ન્યાયી અને પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તો પણ ખુશીથી તેનું સાંભળતો હતો. આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારું ભોજન સમારંભ યોજ્યો. તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા અને રાજાએ છોકરીને કહ્યું કે તું જે ચાહે તે મારી પાસે માંગ અને હું તને તે આપીશ. તેણે સમ ખાઈને તેને કહ્યું કે જે કંઈ તું મારી પાસે માંગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ. તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે હું શું માંગું. તેણે કહ્યું, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માંગ. તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ. રાજા ખૂબ જ દુઃખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહીં. તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માને તે આપ્યું. તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું. પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. તેમણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો, કેમ કે આવનારા અને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. તેઓ હોડીમાં બેસીને ઉજ્જળ જગ્યાએ એકાંતમાં ગયા. લોકોએ તેઓને જતા જોયા, ઘણાએ તેઓને ઓળખ્યા અને સગળા શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. ઈસુએ બહાર આવીને અતિ ઘણા લોકોને જોયા અને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટા જેવા હતા અને તે તેઓને ઘણી વાતો વિશે બોધ કરવા લાગ્યા. જ્યારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે આ જગ્યા ઉજ્જળ છે અને દિવસ ઘણો ગયો છે, તેઓને જવા દો કે તેઓ આસપાસના પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ તેમણે ઉત્તર આપતા તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. તેઓ તેને કહે છે કે શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલીઓ છે તે જઈને જુઓ. ખબર કાઢ્યા પછી તેઓ કહે છે કે 5 રોટલી તથા 2 માછલી. તેમણે તેઓને આજ્ઞા કરી કે સગળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય. તેઓ હારબંધ 100-100 તથા 50-50ની પંગતમાં બેઠા. ઈસુએ 5 રોટલી તથા 2 માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી અને 2 માછલીઓ બધાને વહેંચી આપી. બધા લોકો જમ્યા અને તૃપ્ત થયા અને તેઓએ રોટલીના વધેલા ટુકડાઓની અને માછલીઓથી ભરેલી 12 ટોપલીઓ ભરી. જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે 5,000 પુરુષ હતા. તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેત્સાઇદામાં મોકલ્યા. તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્ય હતી અને ઈસુ એકલા બહાર જમીન પર હતા. તેઓ હલેસા મારતા હેરાન થયા, કેમ કે પવન તેઓની સામે હતો. તે જોઈને સવારે 3-6 કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા. તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે એ તો ભૂત છે અને બૂમ પાડી, કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીશો નહીં. તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહીં. તેઓના મન કઠોર રહ્યા. તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું. તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા અને ચારે બાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેઓની પાસે લાવ્યા. જે જે ગામો, શહેરો કે પરાઓમાં ઈસુ ગયા ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો. જેટલાએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજા થયા.